તારીખ 12/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 583 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270.
આત્મ પરિણતિ એ અને જ્ઞાની જ્ઞાની માત લખાવો આ વિચારવા વિચારવા લાગે છે કે સંસારી દુનિયા લાગે છે લાગે છે કે ત્યાંથી ઉખાડવું માટે ઉખડીને હાથમાં મારીને હાથમાં મારી શકું સર્વસ્વપણે સર્વદેના કાર્યો ઉદયના કાર્યોમાં જ્ઞાન દશામાં આ સ્થિતિ જ્ઞાન કરે ઘણા વર્ષની સાધના સાધી છે ઘણા વર્ષની સાધના સાધા છે વ્યવસ્થિત કાર્ય કરવાની પરિસ્થિતિ મારી રહી અને જેવો અવ્યવસ્થિત પણ લોક વ્યવહાર અને એવો અવ્યવસ્થિત વ્યવહાર છે પ્રતિકૂળ વ્યવહાર ચર્ચા કરવા બેસવું બંધન નતું અનુકૂળ નથી વ્યવસ્થિત વ્યવહાર એક માણસ ઘરે ફરવા કરે ભગવાન મનમાં આપણે આવવાનું આપણે જોઈએ મનમાં આપણે આવવાનું ના આવવાનું એવું મળે છે લોક વ્યવહાર આપ નથી લાગતો લોક વ્યવહાર બીજી રીતે ચાલે છે બીજી રીતે ચાલુ છે
ગમતો નથી
અંદર થી આત્મા નો સુખરાત ફાટ ફાટ થયો હોય જીવ મુનિ થાય છે આ વિચારમાં, અને ક્યાંય ગમે નહીં રોજે રોજે લાગે આવો કેવો ગયો લાગે. અંદર થી આત્મા નો સુખરાત ફાટ ફાટ થતો હોય વિવિધ પ્રકાર ચાલે છે એની વેદના વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઈ છે. આખો દિવસ આ વેદનામાં વિચાર પણ આગલા પત્ર માં એ કહ્યું ને તેને લઈને પૂર્વ યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી એટલે આ ઉદયની વચ્ચે સણા છીએ. અમારા દપરા જે રીતે વિચાર વિરોધ કરવો જોઈએ મને મારા ભાગીદાર કરી નથી. આ વિચારે પ્રવૃત્તિ કરી નીકળવું છે તો નીકળવાનું નથી. આ જીવે અપરાધ કર્યો છે લાકડી મારે પોતાનો આત્મા બોધ
વર્તમાનને ચેતવવા માટે
આત્મા બોધ સ્વરૂપ છે. આત્માને બોધ મળે એ બારમાં જ્ઞાની બે અંતર થાય બે સ્થાન છે.
બોધ લેવાના આપે
એને જોડે તો આત્માને શુદ્ધ બોધ થાય
અંદર આત્માને જોડે તો આ જગતમાં એની પેલા કઈ માટે નથી
સત્શાસ્ત્રો
એવું થાય તો શું ખબર પડે
બોલતા
એટલે શાસ્ત્ર થી તો સંસ્કારી એને બોધ લેવાનો અધિકાર છે
બાકી
બીજાને સિદ્ધ શાસ્ત્ર માંથી બોધ લેવાનો અધિકાર નથી સંસ્કારી હોય કાં તો સ્વચ્છંદ રહી જ થયો હોય પોતાના
શાસ્ત્ર થી તો સંસ્કાર
એટલો હળવો થઈ ગયો હોય
સુંદર પુરુષ હોય
એને બોધ મીઠા મીઠા સારા માં છે તો
બાકી બીજા
બીજા
શાસ્ત્ર માંથી બોધ લેવાનો અધિકાર નથી સંસ્કારી હોય કાં તો સ્વચ્છંદ રહી થયો હોય
કઈ સ્થિતિમાં ગમે તો ગમે શાસ્ત્ર
થઈ ગયો હોય
એમાં કઈ વળે એવું નથી
તો બીજા બીજા શાસ્ત્ર માં છે તો બીજા બીજા
શ્રીમદજી જેવા મહાત્મા એથી વધારે જરૂર પડે તો કોઈને નકલ કરવા બેહાડે
જેવી શ્રીમદજી જેવા
શાસ્ત્ર
મહાત્માઓ
કોઈ છપાવે 500,000 આખા દેશ માં ક્યાંથી પડે કોઈ પ્રાંત માં કેટલાક મગાવે કોઈ પ્રાંત માંથી કેટલાક બે ત્રણ પ્રાંત માં જાય ત્યાં કોઈને વેચાતું જોતું હોય તો ન મળે ગોતવું પડે કોને ત્યાં છે કોને ત્યાં હશે એમ છે આગ્રહ ગયા પહેલું કે 84 શિબિરમાં શ્રીમદ માંથી શ્રીમદજીમાંથી રેફરન્સ લેવો ગ્રંથ લઈ ગયો રહી ગયો તો ક્યાં તો ક્યાં શ્રીમદજી વાંચવાના છે એમ તો ક્યાં તો બીજા શાસ્ત્રોનો સ્વાધ્યાય થશે રેફરન્સ બુક તરીકે જોતું હતું જમસિંહજી જે મારે ત્યાં નથી તમારે ત્યાં છે શ્રીમદ રાજચંદ્ર નો ગ્રંથ નથી બહુ કહેવાય મારે ધ્યાન છે કદાચ હું મોક્ષો ને પૂછું તો અહીંયા કોઈ ને કહે પછી પાટને જઈને પૂછ્યું આવતા ના તમારે તો મારે પાસે છે પછી એમણે એવું દૂરમાં તો એવું છે ને આ બાજુ પ્રચાર હોય ઓલી બાજુ ન મળે ઓલી બાજુના પ્રચાર વાળા શાસ્ત્રો આ બાજુ હા આપણે ત્યાં પહેલી એડિશન ને બીજી એડિશન વચ્ચે 27 વર્ષનો ગાળો છે વિવિધ શાસ્ત્ર પરમાનુ મંદિર વખતે ધ્યાન ગયું પરમાનુ મંદિર પ્રતિષ્ઠા થઈ માલમ તો કુતરાય આપણે આપણે મેં શાસ્ત્રો છપાયા રહ્યા છે આપણે ત્યાં વિભાગમાં બહુ શાસ્ત્રો ન મળે પાંચેય શાસ્ત્રો એકાદું ભાન મળતું 50 ટકા ન મળે નિયમ સાર ન મળે પરિણામ સાર ન મળે અષ્ટ પાવડ તો બહુ જ ઓછું મળતું પછી એ વખતે આ વિતરાગ દ્રષ્ટિ વિકલ્પ આવ્યો આપણે ભાવના હતી એ વખતે વિતરાગ દ્રષ્ટિ ગુરુદેવને બહુ પ્રમોદ થયો ઠીક છે શાસ્ત્રનું કામ હવે ચાલશે અને ફટાફટ ચાલ્યો પહેલેથી જોરદાર કામ બહુ ઝડપથી જોરદાર છે ત્યાં અમુક તો નકલ જ કરાવવાની હતી એક શાસ્ત્ર પ્રેસમાં આપી દઉં આ છાપી નાખો બીજું કઈ તૈયારી કરવાની ન ખાવાની વિશે પીવાની વિશે હવે કયા કયા ઉદય છે ખાવું પડે છે શું ખાવું નથી ખાવું પડે છે ખાવાની વિશે પીવાની વિશે બોલવાની વિશે જેની યારે બોલવું નથી એની યારે બોલવું પડે છે એમ કે છે લખે છે ફુગાનીજી जिसके साथ बोलना नहीं चाहते उसको साथ बोलना पड़ता है, क्या करें। बोलवाने विषय शहरने विषय ऊंगू अनुबंध थे। निरंतर आत्म पुरुषार्थ निरंतर करो थे। संयम्य विषय लखवाने विषय के बीजा व्यावहारिक कार्यों ने विषय जेवा जुए तेवा भान थे प्रवर्ता तो न खावा भान रही है न उगवा भान रहे न बोलवा भान रहे ओला तो पर तमने बोला हूँ मकारो देता नहीं तमरु ध्यान क्या है पर એને વ્યવહાર પડ્યો હોય એને તો બોલા મને ન બોલો એટલે એને તો ગુસ્સો આવે કે તમે બે વખત પૂછો તમે કઈ જવાબ દેતા નથી એને હું ખબર કે આ ક્યાં વ્યાખ્યા છે જ્ઞાની સ્વભાવમાં ઊંડા 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 ક્યાં ઉતરી ગયા છે એ વાર વાર ખબર શું પડે અંદરને એને કે ભાણામાં ચીજ ખૂટે શાક ખૂટી ગયું છે તો શાક આપવું પૂછે પણ એ બહાર નીકળવું પડે ક્યાંય ક્યાંથી પાછું આવવું પડે ઘેર હોય ક્યાંય ને ક્યાંય ને ક્યાંથી પાછું આવવું પડે એમ છે એવા બધા કાર્યો વિશે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી અને તે પ્રસંગો રહ્યા છે ઉદયમાન પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે આત્મપરિણતિની આ બધી અમારી વિપત્તિ છે ખાવું પડે છે પીવું પડે છે બોલવું પડે છે શું પડે છે આ વાત થઈ હતી ને તમારા ખાવાના પડઘમ માંગ્યા એ ટાઈમ થઈ ગયો ચાલો ખાવા એ ટાઈમ થઈ ગયો સવારે બે વખત બપોરે ને સાંજે બસ આ પડઘમ વગાડો છો પડઘમ એટલે કાનમાં અણગમ તો નાદ ને પડઘમ કહે છે ગમ ઢીમ 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 વાઈગાર કરતા હોય તો શું લાગે માણસને અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં સ્વતંત્રપણે આત્માને અનુસરીને અંતર્મુખ રહેવું છે એવી જે સ્વતંત્રતા એમાં વચ્ચે આ બધા વિઘ્નો વિપત્તિ આવ્યા કરે છે અને તે વિશેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે કે જે કરવું છે એ બાજુથી વચ્ચે વિક્ષેપ થયા કરે છે એનું પોતાને દુઃખ થાય છે કેવી દિશા લખી છે 28મા વર્ષે આ તો સુભાગભાઈ જેવા પાત્ર છે એટલે ખોલી છે વાત સુભાષભાઈ એવા પાત્ર છે એટલે ખોલી છે એનો અર્થ શું થાય કે એવા પાત્ર ન હતો અત્યારે આ ચીજ સીધી વાત છે એટલે પાત્ર જીવોની હૈયા તો બીજાને ઉપકારી થાય છે જ્ઞાનીની વિદ્યમાનતા બીજાને ઉપકારી થાય છે એ તો કહેવાની કે સમજાવવાની જરૂર પણ રહેતી નથી પણ જ્ઞાનીની સમીપમાં કોઈ વિશેષ પાત્ર જીવ હોય તો પણ બીજા સમાજને વર્તમાન સમાજને અને ભૂતકાળના ભવિષ્યના સમાજને ઉપકારી થાય આ ભવિષ્યના સમાજને જ કામની ચીજ છે ને ચોખ્ખું કહેતા મેનસી જેવા ધર્માત્મા સભામાં ધર્મ સભામાં હતા તો આટલી સૂક્ષ્મ વાતો નીકળી છે કોને સંભળાવે તો મેં સગર ભાગવત જેવું થઈ જાય કોને સંભળાવે કોને વાત કરે વાત જ ન સમજે કોને સમજાવે કોઈ સમજનાર હોય તો સમજાવે ને વાત એવું છે પણ નિમિત્ત નૈમિત સંબંધ છે બહારનો જે આ વ્યવહાર છે બોધનો ઉપદેશનો, એમાં તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલું નહીં, જે મહાન આચાર્યો અને એની નિશ્રામાં રહેતા મહામુનિઓ એ અંદરથી અંદરની એની અંદરની જિજ્ઞાસામાંથી પ્રશ્નો કાઢ્યા, મુનિઓ આચાર્યો જવાબ, એ તો એ જિજ્ઞાસા ઉત્તરને લઈ આવે છે. જ્યારે પોતાને પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે ચતુર્થ સ્થાને, ત્યારે તો કેવળ જ્ઞાનની લબ્ધિ આવે છે. એટલે સ્વરૂપના અભેદ વેદનમાં, સ્વરૂપના અભેદ આત્મજ્ઞાનમાં અભેદપણે સર્વશ્રુત જ્ઞાન સમાય છે. વેદો નથી પડતા એ શ્રુત જ્ઞાનમાં. આ ન્યાયનો આ પ્રશ્નનો આ ઉત્તર એવું અનુભવના કાળમાં ભેદ નથી ઉપડતો કે આ પ્રશ્ન હોય તો એનો આવો જવાબ. પણ ચૌદ પૂર્વ તો અનંતમાં ભાગે છે, બાર અંગ તો એના અનંતમાં ભાગે છે, અગિયાર અંગ ને નવ પૂર્વ ચૌદ પૂર્વ બારે બાર અંગ તો અનંતમાં કેવળ જ્ઞાનની લબ્ધિ લઈને આવે છે. એટલે જિજ્ઞાસા જેટલી સૂક્ષ્મ અંતરની જિજ્ઞાસા એ ઉત્તરને ખેંચીને બહાર કાઢે છે, એમાંથી અભેદમાંથી ભેદ પડાવે છે. પ્રશ્ન ગમે ત્યાંથી આવે એનો કોઈ વાંધો નથી. પ્રશ્ન કરનાર જોઈએ, જ્ઞાન ખીલે છે એ વખતે, અભેદમાંથી ભેદમાં થોડો આવે છે, બીજાને ઉપકારી થાય છે. જેના જ્ઞાનનો ભેદ બીજાને ઉપકારી થાય એના અભેદ જ્ઞાનની મહિમા શું કરવી એમ કે છે. ગુરુદેવ કહેતા હતા, ક્યાં તો ભૂકો છે, શેનો હીરા હીરા થશે ને એનો ભૂકો પડે છે. શું એમ કે જ્ઞાની તો બહાર નીકળે ત્યારે ભાષા આવે છે, બહાર નીકળે ત્યારે ભાષા આવે તો પછી તો આ તો શું ભાવ છે. અંદરની જે અભેદ પરિણતિ છે એ તો વાત જ જુદી છે આખી, અને આ તો શુભભાવ છે. તો એના શુભભાવને અનુસરીને જે જ્ઞાનાદિ પરિણમતા હોય વિકલ્પાત્મક દર્શન, એમાં બીજાને આત્મજ્ઞાનનું નિમિત્ત થાય, એ માની બીજાને આત્મજ્ઞાનનું નિમિત્ત થાય, અજ્ઞાની તો થાય. પણ એ તો બહાર આવેલું નિમિત્ત, બહાર આવેલો પરિણામનો અંશ છે, એ નિમિત્ત થાય છે. જો બહાર આવેલો પરિણામનો અંશ બીજાને જ્ઞાની કરે નિમિત્તપણે, તો અંદરના અંશની મહિમા શું કરવી એમ કે એના માટે વાણી પોતે અશક્ત છે. એ અંદરના પરિણામના ગુણ ગાવા માટે વાણી પોતે અશક્ત છે, વાણીમાં એ શક્તિ નથી. એકદમ જિજ્ઞાસામાં ઉતરી જાય ઉત્તર કોડમાં, તો એની બાદ ખ્યાલ ઓછો થઈ જાય. પણ એ ધૂમ ચડી હોય ત્યાર વ્યવહાર છે, અંદરમાં ધૂમ ચડી હોય તો એ બહારના કાર્યો થોડા અવ્યવસ્થિત થઈ જાય, ખાવા પીવા વગેરેના ઉદયના કાર્યો વ્યવસ્થિત થઈ જાય. એટલે પંચર પડવાનું તો ત્યાંથી શરૂ થઈ જાય ઉદયમાં, તો પછી તો ઉદયનું પરિણામ ઘસાતા છે, આત્મ પરિણતિ બળવાન થાય છે. બીજે ચોઈસો છે ઉખડે ક્યાંથી, એટલે તો અવલોકન કરે તો ખબર પડે કેટલો ચોઈટો છે. અવલોકન કરે તો ખબર પડે કેટલો હોય છે ને કેટલો ચોઈટો છે, એને ખબર નથી હજી તો કેટલો ચોઈટો છે, પણ ઉખડવામાં કેટલી તાકાત જોશે એ અવલોકનમાં આવ્યા પછી ખબર પડે. ત્યારે ધૂમ ચડ્યા વગર તો બીજેથી જે એને લગવાડ રાખ્યો છે એને એટલા માટે એને ગ્રંથિ કહે છે. ગાંઠ પડી ગઈ છે પરતત્વ સાથે આત્માને, ગાંઠ પડી ગઈ છે ગ્રંથિ ભેદ કરવાની વાત છે. પત્ર આવી ગયો, એવી કોઈ અંતર્ભેદ જાગૃતિ થાય ત્યારે આત્મજોગ પ્રગટે. હમણાં જ આપણે જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ મનુષ્યપણાનું મૂલ્ય થાય એવું નથી. મોક્ષ અને વિશેષ દૂર નથી. સમ્યક દર્શન તો આત્મિક ની વાત છે, પણ મોક્ષ વિશેષ દૂર નથી એમ. અને પ્રાય મનુષ્ય દેવીના આત્મયોગ આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યારે મનુષ્ય પણ હોવાથી અત્યંત નિશ્ચય કરીને આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો, આ નિશ્ચય કરવો, ગમે તેમ કરીને આ સ્થિતિમાં આવવું છે. પાત્રતાને મનુષ્ય પણ મળ્યું છે અનંત કાળે, હવે ભવિષ્યનો કઈ મારે ભરોસો રાખવો નથી. સીધી વાત છે. પહેલા જ બાંધવાની વાત છે. લક્ષ બાંધ્યા વગર તો એક ડગલું આગળ ભરી શકવાનો કોઈ પ્રશ્ન જ નથી. યથાર્થ પ્રકારે અયથાર્થ પ્રકારે ભલે ગ્રહલિંગી સુધી પહોંચી જાય, અગિયાર અને નવ પૂર્વ સુધી પહોંચી જાય, લક્ષ બાંધ્યા વગર તો એક ડગલું આગળ વધવાનો પ્રશ્ન નથી. એ તો સિદ્ધાંત નક્કી થઈ ગયો, એ તો અનુભવથી સિદ્ધ કરેલો અંત થયેલો છે. સિદ્ધ અંત અંતે સિદ્ધ થયેલી વાત છે, એમાં હું ફેરફાર કરવાનો? એ તો ફેરફાર કરવાનો પ્રશ્ન જ નથી.
ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, ભગવાનના મંદિરમાં જઈને દર્શન તો કરે છે, કારણ શું છે? જો જીવ લક્ષ નથી બાંધતો ત્યાં સુધી આત્માર્થી થતો નથી, મોક્ષાર્થી થતો નથી. કેમ કે મોક્ષ નું લક્ષ્ય ને, એટલે એને મોક્ષાર્થી કહ્યો છે. આત્માર્થી શબ્દ નો ત્યાં પ્રયોગ નથી. પહેલા પ્રકરણમાં મોક્ષાર્થી નું સ્વરૂપ લખ્યું છે, આત્માર્થી નું નથી લખ્યું. કેમ કે મોક્ષાર્થી થાય તે આત્માર્થી થાય છે. જ્યાં સુધી મોક્ષાર્થી નથી ત્યાં સુધી
આત્માર્થી નથી.
તો કયો છે? ધનાર્થી સંસારાર્થી છે. બે તો ભાગ છે, ત્રીજો એ ક્લાસ નથી. કાં તો આ ક્લાસમાં નાખો, કાં તો આ ક્લાસમાં ખતવો, બે માંથી એક પોતાની જાતને ખતવી દીધું. જો પોતે સંસારાર્થી હોય તો એનું ફળ સંસાર છે. અર્થના પ્રયોજન પોતાને જો સંસારનું પ્રયોજન હોય તો એનું ફળ સંસાર છે. પોતાને મોક્ષ નું પ્રયોજન હોય તો એનું ફળ મોક્ષ છે. વાત પોતાના હાથની છે. બે ચીજ માંથી એકની પસંદગી કરી લેવાની છે. એટલે તો સુગાનીજી એક માખીનો દાખલો આપે છે કે બે ચીજ સરખી દેખાય, ફટકડી અને સાકર નો ગાંગડો, તો માખી ફટકડી ઉપર નથી બેસતી, સાકરના ગાંગડા ઉપર બેસે છે અને ઉડાડવા માંગે તો ઉડતી નથી. આટલી તો એને પંચેન્દ્રિય પ્રાણી નથી, તો આટલી સેન્સ છે એને. ત્રણ ઇન્દ્રિય છે, આઠ નથી. એની
માખી ને આઠ નથી હોતી, પર્શના રસના જ્ઞાનેન્દ્ર. તો એને સાકર ઉપરથી ઉઠવું નથી ને મટકડી ઉપર બેસવું નથી. હવે અહીંયા બે ચીજ છે, એ પછી ભળતી નથી, એક્સ્ટ્રીમ તફાવત છે બે વચ્ચેનો, બહુ મોટો તફાવત છે. કે એકમાં એટલો ક્લેશ ને એટલું દુઃખ છે ને ઉપાધિ છે એકલી, બીજામાં અનંત 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 સમાધિ સુખ છે. વિવેક નક્કી કરવામાં માખી જેટલો વિવેક નથી કરવો, મુખ્ય સંઘ નહીં પંચ ઇન્દ્રિય પ્રાણી છે, આ ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે. આમાં એકલી ઉપાધિ, એકલો ક્લેશ, એકલું દુઃખ છે. સંસારમાં કઈ સુખ છે હોય તો દેખાડો, આમાં એકલું સુખ જ છે. દુઃખનું નામ નિશાન નથી, દુઃખની ગંધી ક્યાંય નથી, પરછાયું પડે એવું નથી દુઃખનું. પસંદગી કરવાની છે, આટલી સીધી સાદી વાત છે. પસંદગી કરવી સાદી બેન, અથવા તર્ક એ થાય કે પસંદગી ન થતી હોય તો શું કરવું, કે એક પસંદગી તો ત્યાં કરેલી છે, હવે પસંદગી બદલવાની વાત છે. તો જે તમે ત્યાં પસંદ કર્યું છે અને જે પસંદ કરેલી તારી પ્રવૃત્તિ છે એમાં સુખ કેટલું છે એ જોઈને અનુભવ કરી લે. હવે તો એમાં તમે તું કેટલો નિરુપાધી છો, કેટલો તું સુખી છો એ નથી. સુખી હોય તો ત્યાંથી નહીં છૂટી શક, સુખની કલ્પનાથી સુખી હોઈશ તો એ દુઃખમાંથી નહીં છૂટી શક. અને નહીતર એમાં ક્યાંય સામું જોવા જેવો નથી, પડવા જેવું તો નથી પણ સામું જોવા જેવો નથી. આ તો પરિસ્થિતિ છે નક્કી કરેલું પડશે, તે તો નક્કી કરવું પડશે. એ વગર એક ડગલું આગળ પડવાની વાત જ નથી. એ ગમે ત્યારે એ પ્રશ્ન ઉગે કે પૂછો, એમાં બીજો કઈ બીજી અપેક્ષા નથી એમાં લાગતી, કોઈ એમાં કોઈ અપેક્ષા અપેક્ષિત વાત નથી. આને પહેલા આમ હોય પછી આમ હોય એ કઈ વાત નથી, કોઈની અપેક્ષા નથી. એકદમ સંસારી પ્રાણી લીધો છે અને એને શરૂઆત કરવી હોય તો એને પૂર્ણતાનો લક્ષ બાંધી છૂટકો છે. ત્યાં સુધીની એ પહેલાની અત્યાર સુધીની અનંતકાળની ધાર્મિક પ્રવૃત્તિ વ્યર્થ ગઈ અને હજી પણ વ્યર્થ જ જશે, સમજી લેવો. મહેનત પાણીમાં જવાની છે, અવગુણ ઉપજ ઉપજશે તો ઉપાધિનો પાર નથી પાછો, કે હું ધર્માત્મા મેં આટલું કર્યું પાર નથી પાછો ઉપાધિ, કારણ કે એમાંથી પાછા દુર્ગુણ શરૂ થઈ જશે. સૂક્ષ્મ થાય ત્યાં સુધી પોતાને ન ખબર પડે, પછી બીજાને ખબર પડવા માંડે કે આ ભાઈને ખબર નથી પડતી પણ હવે આપણને ખબર પડે છે આ ગડબડ છે. એને આખા સંસારના પાપને, બધા પાપને એક બાકી નહીં કરે છે અને અનુમોદે છે, બે વાત છે. કરે છે એટલે શું છે, એ ઉદય આવે તે કરી દઈએ હોય ત્યાં તો પ્રશ્ન નથી, પણ અંદર તો બધું પીડ્યું છે. અભિપ્રાયમાં તો
બધું પડ્યું,
આખો સંસાર કરવાનો પીડ્યો છે, આખો સંસાર ભોગવવાનો પીડ્યો છે. અને અભિપ્રાય છે એનું મુદ્દે છે, બજારમાં બેઠા બેઠા હું વેપારી વાત અને ભાઈ આ નાના પીઠમાં તેલની તેજી આવીને આ તેલના વેપારી આ એક મહિનામાં આટલા આટલું કમાણા કર્યું, લોખંડ વાળા કે બોલા આટલું કમાના, ફલાના આટલું કમાઈ ગયા, ફલાના ને આટલા પૈસા થઈ ગયા. પોતાના પાંચ વર્ષ પહેલા ખબર નહોતી આ બજારમાં આ કોણ છે, અત્યારે 2 કરોડ છે એમ કે. હવે એ વાતો કરવાનો શું પ્રયોજન છે, અનુરોધ છે એને જેટલા જેટલા કાર્યો કરીને એ ધનાર્થી પણ પોતાને છે એટલે બીજાને ધન મળ્યું, એને જેટલા આના આવડા બધામાં અનુબોધન એને માટે છે. ખબર નથી કેવી રીતે જીવ કર્મ બાંધે છે, આમ આમ કમાવું જોઈએ આવી રીતે એને કમાતા આવડ્યું, બીજું અનુમોદન છે એનું. અમે એને શું ધંધો કર્યો હતો, કેટલા પાપ કર્યા હતા, એમાં પરિણામ કર્યા હતા, બધાને તારું અનુમોદન પગે તને ખબર નથી. એને એ ખબર નથી કે આ આ કોટડી ભાડે લીધી છે, હાથ પગ ને માથા વાળી કોટડી ભાડે લીધેલી છે, એ ભૂલી જાય છે કે આ ભાડે જ છે, આમાં ત્યાં અમુક મુદ્દે સુધી જ રહેવાનું છે, ટેનન્સી રાઈટ બી નથી. બીજા ઘરમાં તો મળું તો હક મળે છે, બહાર નીકળ્યું તો પાઘડી મળે, આને તો પાઘડી મળે એવું નથી, રાખક બનાવવાની સિદ્ધિ રીતે શું આ ઘર છોડ્યા પછી એની પાઘડી નહીં ઉપજે, બીજા ઘરની તો પાઘડી ઉપજે છે, એ ભૂલી જાય છે આ ભાડે લીધેલી વાત છે, રોજ ભાડું દઉં છું, બોલો મહિને મહિને દેવું પડે, આ બપોર હવા હવા રાત દેવું પડે. ચાલી જાય તારે ચાલી જાય, શ્રીમદજી શું કે છે પોતાની દશાને વિશે આગળ વર્ણન કરે છે કે અચલિત આત્મ સ્વરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે, સ્વરૂપમાં લીન રહી જઈએ, સ્થિર રહી જઈએ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એવી ચિત્તેચ્છા રહે છે. એ તો પોતે જ ગાયું છે ને, પણ પોતે જ ગાયું છે સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહેવું છે, અને બધા સંતો એ જ ચાહે છે, સુખધામ અનંત સુસંત છે, સુસંત જેટલા સમ્યક સંતો છે, સુસંત એટલે શાંત સમ્યક સંતો છે, એ બધા સુખધામ ને ચાહે છે, બધા એ ચાહ્યું છે, કોઈ સંસાર ને ચાહ્યો નથી. ચાહીને શું કરે છે કે દિન રાત રહે તદ ધ્યાન, તો દિન રાત એના ધ્યાન મારીએ છીએ. પછી અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહ્યા કરે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તો સ્થિતિનો તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે. ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિ છે, શું છે, ખાવું તે અમારે આપત્તિ છે, પીવું તે અમારે આપત્તિ છે, અને સુઈ જવું એ આપત્તિ છે, કોઈની આરે વાતચીત કરવી એ પણ અમને આપત્તિ છે, કે ઉપર જણાવેલા પ્રસંગોની આપત્તિને લીધે કેવો શબ્દ હોય કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે, એટલે જે અચલિતપણે સ્વરૂપમાં રહેવું છે એનો વિયોગ થાય છે, ચલિત થવું પડે છે, એટલો આ ઘા વાગે છે. ઉપયોગ બહાર નીકળ્યા જોકા દૂધ સમજો, આ વાત આવી છે ને, હવે થાય છે કે નહીં, બરાબર વિયોગ રહ્યા કરે છે, અને તે વિયોગ માત્ર પરીક્ષાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી. એ ગંભીર વેદના, એટલું પરાધીનપણું બીજાની ઈચ્છાને આધીન થઈને રહેવું પડે છે, એવી ગંભીર વેદના થાય છે, એ વેદના ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. બે બે જગ્યાએ વેદનાનો શબ્દ વાપર્યો છે, પહેલે ત્રીજી લીટીમાં છે, પહેલેથી લોક વ્યવહાર ભજવો ગમતો નથી ને તદવો બનતો નથી, એ વેદના છે આખા દિવસમાં, આખો દિવસ વેદના ચાલે છે. બીજી આ પરીક્ષાથી આત્મામાં અચલિત રહેવામાં વચ્ચે જે વિક્ષેપ પડે છે એને લઈને ગંભીર વેદના, ક્ષણે ક્ષણે ગંભીર વેદના થાય છે. સાથે એવો ઉપયોગ આયુષ હોત નીકળી ગયા હોત, ચારિત્રમાં આવ્યા હોત, આયુષ નહોતું ચારિત્રમાં ના આવ્યા તો ચારિત્રના મૂળિયા પાડી નાખ્યા. આ ચારિત્રના મૂળિયા પાડે છે અચારિત્રના, ચારિત્ર એટલે અચારિત્રના મૂળિયા પાડે છે. આજ મૌલી વિશે અને થોડા જ વખત પહેલા વ્યવહારની વિશે પણ સ્ફૂર્તિ તીવ્ર હતી. 5 વર્ષ પહેલા જુઓ, 57 ડાબા નો ખેલ 57 પૂરા કર્યા ત્યારે એમણે કહ્યું કે આ આ સતાવધાન કરનારને શસ્ત્રાવધાન કરનાર હોય એ સામાન્ય વાત છે. શું કહ્યું? અષ્ટાવધાન કરે ને તો લોકોની આંખો પડી થઈ જાય. અષ્ટાવધાન કરે છે, એમાં સતાવધાન કરતી વખતે એમણે એમ કહ્યું પૂરા કરીને કે શસ્ત્રાવધાન કરવા હોય ને તો અમારા ડાબા હાથનો ખેલ છે. એટલું સમર્થ તીવ્ર વતિગમનની સ્મૃતિ એટલી તીવ્ર હતી. પરિસ્થિતિ પલટી છે, અંદર ગયા. 12માં હતી પરિસ્થિતિ, 12ની હતી. અંદર ગયા કે છે કે જે તીવ્ર સ્મૃતિ હતી તે સ્મૃતિ હવે વ્યવહારને વિશે પછી તો અને તે પણ મંદપણે પ્રવર્તે છે. ભાગ્યે કોઈ વાત સાંભળે છે અને એ ભૂલી જવાય છે, યાદ રહેતું નથી. થોડા વખત પહેલા એટલે થોડા વર્ષો પહેલા વાણી ઘણું બોલી શકતી, વક્તા પણ કુશળતાથી પ્રવર્તી શકતે, હરેતરી પણ બહુ સારી હતી, વકૃત્વ પણ. તે હવે મંદપણે અવ્યવસ્થાથી વર્તે છે, એમાં પણ મંદતા આવી ગઈ છે. વ્યવસ્થા રહી નથી, અવ્યવસ્થાથી વર્તે છે. થોડા વર્ષ પહેલા, થોડા વખત પહેલા લેખન શક્તિ હતી, ઉગ્ર હતી. શું ડોક્ટર ફક્ત ડોક્ટરેટ થાય ભાષામાં લેખકો તો બધાને શિષ્યો થવું પડે એવી લેખક શક્તિ નાની ઉંમરમાં હતી. એ વર્ષે એમના વવાણિયાના દરબારને અભિનંદન પત્ર આપ્યું છે, એમાં શિખામણ આપે છે કે રાજ કેવી રીતે કરવું છે. આપણે એવી શિખામણ આપી છે કે અત્યારના હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને રાજ કરવું હોય તો આ કામમાં આવેલી ચીજ છે. એટલી બધી બુદ્ધિ કુશળતા હતી કે રાજ કરવું હોય તો કેવી રીતે કરવું, પ્રજા સાથે કેવી રીતે વર્તવું. વાઘજી મહારાજા ધીરાજ નામદાર વાઘજી બહાદુર બિરુદ કાવ્ય બિરુદ એટલે એને ધન્યવાદ આપ્યા છે. પ્રયોજક શ્રીમદ રાજચંદ્ર પ્રથમ આવૃત્તિ 1931, આજે 2000 સન સંમત કહેવાય છે અત્યારે તો. હા, 1990 થાય, 1990 ચાલે, 50-60 વર્ષ પહેલા છે. શિખામણ આપે છે, આમ ઇન્સાફ કરવો, આમ કરવું, આમ કરવું. જેમ બને તેમ યોગ્ય રીતે રાજભાગ ઓછા કરવા. રાજા દિવસે દિવસે કર વધારે છે, આ કે રાજભાગ ઓછા કરવા. બદલ ઇન્સાફ કરવો, જેમ રજત લક્ષ્મીવાન થતી જાય તેમ કરવું, રજત ને ગરીબ ન કરવી. કોઈ પ્રકારે રાખડી રજત ને દ્રિભાગી નહીં, કેમ કે તો આગ છે રજત પણ. તેનું હળવું કાઢું નિયમ કરવું એટલે ઠીક કેવા શબ્દ અઠ્યાવાડી શબ્દ છે, એવી રીતે હૃદય કાઢો નિયમ કરવો. પ્રજાને રંજન કરી જાણે તે રાજા. રાજા કોણ? પ્રજાનું રંજન કરી જાણે તે રાજા. પ્રારંભમાં જ પેલા અત્યારે સૂત્ર બાંધ્યું છે, રાજા માટેનો. અંડરલાઈન કરી છે ને કોઈ કોઈ વાત, એ જો કેટલી કેટલી બુદ્ધિ કુશળતા હતી, આટલું લખી શકતા, આટલું બોલી શકતા, ભાષણ કરી શકતા, બધું બંધ થઈ ગયું છે. 48 માં વર્ષ આવી રાજાઓનો મુખ્ય વેપાર કયો એમ વિદ્વાનના હૃદયમાં પ્રશ્ન ઉઠવાથી પ્રજા સુખ એને એમણે અંતે ઉત્તર શોધવા જણાય છે અને છે પણ તેમ જ પ્રજાનું સુખ એ રાજાનો વ્યાપાર. સ્વિટરલેન્ડમાં પૈસા નહીં મોકલાતા હોય એવું છે. ધીરુભાઈ લઈ આવ્યા હતા, ધીરુભાઈ પણ બોલે પછી નકલ કરાવી. લેખન શક્તિ હતી, ઉગ્ર હતી. આજે શું લખવું તે શોધતા શોધતા દિવસ ના દિવસ વ્યતીત થઈ જાય છે. લખવાનો પ્રારંભ કરતા કરતા દિવસો નીકળી જાય છે. બોલો, તાપત ધારા આવતી હતી લખવાની. તો લખવા ગયા તો દિવસો ના દિવસો સુધી આંકડા મંડાતા હતા. અને પછી જે કાંઈ લખાય છે તે છેલ્લું અથવા યોગ્ય વ્યવસ્થા વાળું લખાતું નથી. અર્થાત એનો અર્થ શું કે એક આત્મ પરિણામ સિવાય સર્વ બીજા પરિણામની વિશે ઉદાસીનપણો વર્તે છે, અત્યંત ઉદાસીનપણો વર્ષે છે એમ કે છે. અને જે કાંઈ કરાય છે તે જેવા જોઈએ તેવા ભાનના સોમાં અવસ્થિ પણ થતો નથી. જે ભાન રાખીને લખવું જોઈએ એનો હોમો ભાગ ભાનમાં રહેતો નથી, 1% ભાન રહેતો નથી. પ્રવૃત્તિ થાય છે બારમાં એમ કે છે. પછી કેવી રીતે રહીએ, આ મુનિ કેમ થાય છે કે એના વ્યવહારમાં એનું ભાન છૂટી જાય છે પછી મુનિ થાય છે. હજી મુનિ નથી થયા પણ મુનિ કોણ થાય છે કે જે વ્યવહાર કરતા કરતા જેને વ્યવહારનું ભાન છૂટી જાય, હોમાં ભાગનું ભાન ન રહે એ કેવી રીતે વ્યવહાર કરી શકે, એ વ્યવહારમાં ઉભો રહી જ ન શકે પછી જંગલમાં આત્મ થાય. જેમ તેમ અને જે તે કરાય છે, જેમ તેમ કરાય છે અને જે તે કરાય છે, કોઈ વ્યવસ્થિત વિચાર થતો નથી, આયોજન થતું નથી. હાથમાં આવે કામ જેમ તેમ થાય છે. લખવાની પ્રવૃત્તિ કરતા માનેની પ્રવૃત્તિ કાંઈક ઠીક છે સરખામણીમાં, જેથી કાંઈ આપણે પૂછવાની ઈચ્છા હોય, જાણવાની ઈચ્છા હોય તો તેના વિશે સમાગમમાં કહી શકાશે. પત્રો મારા ઓછા મળશે કદાચ, તમને ઘૂબરું મળો એ પૂછવો, એ પૂછજો. એમને હૃદય ફાલક હતો આ એક જગ્યાએ, એટલે એમને તો સામેથી ઓફર કરે છે. આ પત્રમાં વાત નાખી છે કેમ કે પોતાને સ્વરૂપ સ્થિરતાની અત્યારે પુરુષાર્થનો ઉપાડ આવ્યો છે કે કુંદકુંદાચાર્યને આનંદ સમજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. સિદ્ધાંત જ્ઞાન વગર સ્થિરતા ના આવે. ગમે એટલો ઉપદેશ ભાવનાથી લીધો હોય પણ સિદ્ધાંત વિના સ્થિરત્વ સ્થિરપણું ઉપજે નહીં. સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું અને કુંદકુંદાચાર્યની તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. મિત્રો સ્વતંબર સાધુ ગણાય છે, આ દિગંબર સાધુ ગણાય છે, પણ આત્મસ્થિરતામાં એકનું નામ લીધું છે કુંદકુંદાચાર્યજી. બહુમાન થયું આચાર્યજી ગયા એમને, આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. આ એમના જ્ઞાનના માપમાં આવેલી વાત છે. 2000 વર્ષ પહેલા એમના જમાનામાં કહીએ તો 1900 વર્ષ પહેલા કુંદકુંદાચાર્ય છે એને આત્મસ્થિરતા માપી છે એમણે. 1900 વર્ષ પછી ઓળખા નહીં, માપી લીધી છે. ઓળખવા જે સત્પુરુષને મુશ્કેલ છે, આ તો માપે છે. નામનું જેને દર્શન હોય એ બધા સંવેદનાની કહી શકાતા વિશેષ હવે પછી.
જય ભગવાન.